થોડો સમય આપણે પ્રભુના વચનોના પ્રકાશમાં જોડાવા માંગીએ છીએ. અને આ સમયે ઓલિવરભાઈ આપણને તે જીવંત વચનોના પ્રકાશમાં દોરી જશે. ઓલિવરભાઈ, આપ અત્રે ફોન લાઈન ઉપર ઉપસ્થિત છો?
યા, હું હાજર છું.
હાજી, તો હવે આ સમય આપનો છે.
ઓકે, હું અત્યારે જે બોલું છું એ સંભળાય છે બરોબર?
હાજી,
આભાર માનું છું આ સમયને માટે, આ વ્યવસ્થાને માટે અને આ તકને માટે, મને જે તક આપવામાં આવી છે તે માટે. એ સાથે હું ભાઈ મનીષ તથા તેમને હેલ્પ કરનાર સમગ્ર ટીમનો પણ આભારી છું. આજે સભા શિક્ષકના પુસ્તકના 12મા અધ્યાય વિશે હું કંઈક કહેવા માંગુ છું, મને જે સમજાયું છે તે. અને આપણે એ વિશે વિચારીએ, સાંભળીએ એ પહેલાં ટૂંકી પ્રાર્થના કરીશું. આપ સર્વ મારી સાથે પ્રાર્થનામાં જોડાશો. પવિત્ર 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 સૈન્યના જીવતા જાગતા પ્રેમ ઈશ્વર પિતા, બાપ કહીને હાથ મારતા અમે તમારી પવિત્ર હજુરમાં આવેલા છીએ. આજના દિવસને માટે અમે તમારો પુષ્કળ આભાર માનીએ છીએ. આખો દિવસ તમે અમારી સાથે અને પાસે રહે, અમારું રક્ષણ કર્યું અને અમે આજે ચર્ચમાં જઈ શક્યા તેના માટે તમારો આભાર માનીએ છીએ. અત્યારે અમારા એકત્ર મળવાને તમે આશીર્વાદિત કરજો, ખાસ કરીને તમે મારી સહાય કરજો. અત્યારે જેટલા જે લોકો અહીંયા ઉપસ્થિત છે સર્વને સહાયને મદદ કરજો. તમારી આશ્ચર્યકારક વાતોનું અવલોકન કરવા માટે અમારા અંતર ચક્ષુઓને ખુલ્લા કરો. મંજુલાબેન માટે અમે તમારો પુષ્કળ આભાર માનીએ છીએ. તેમની સાક્ષીને માટે, તેમની પ્રાર્થનાને માટે તમારો પુષ્કળ આભાર માનીએ છીએ. તે સર્વને તમારો પુષ્કળ આશીર્વાદ પમાડજો અને તેમના વિશ્વાસમાં વધારો ને વધારો કર્યા જજો, એમ અમે ખાસ પ્રાર્થના કરતા માગીએ છીએ. પ્રભુ ઈસુના પવિત્ર નામમાં માગીએ છીએ, આમેન. હું આપ સર્વને નમ્ર વિનંતી કરું છું કે આપ સર્વ આપના બાઇબલ ખુલ્લા રાખશો. અને હું અમુક કલમો એવી છે કે જે બહુ વધારે નથી, કેમ કે સમય મર્યાદાને હું સમજી શકું છું. અને એ કલમો હું કહું તો મને મારો દીકરો નિક્સન અને તને વાઇફ કલ્પનાબેન વાંચવામાં સહાય કરશે. હું એક સ્પષ્ટતા કરવા માગું છું, કંઈ પણ કહું એ પહેલાં, કે મેં જે કંઈ વાંચન કરેલું છે અન્ય સ્ટડી બાઇબલમાંથી વાંચવામાં આવ્યું છે, અમુક સાંભળ્યાથી મને જે સમજાયું છે તે હું આપ સર્વની સમક્ષ શેર કરવા માગું છું. હું ક્યારેય એમ કહેતો નથી કે હું જે કહું છું એ તે જ સાચું છે, તેનો બીજો કોઈ અર્થ થઈ શકે છે. ભૂલ બધાની થાય છે અને મારી કોઈ પણ ભૂલ હોય તો હું કંઈ પણ કહેતા પહેલાં માફીની યાચના કરું છું. બાઇબલ વાંચવાથી જે સ્વર્ગના ભાગીદાર બનાય એમ નથી. યોહાન 3:3 કહેવામાં આવેલું છે તે મુજબ જો કોઈ માણસ નવજન્મ પામ્યું ન હોય તો તે દેવનું રાજ્ય જોઈ શકતું નથી. માત્ર બાઇબલ વાંચવું એટલું જ અગત્યનું નથી, વાંચ્યા પછી તેનું મનન કરવું અને એથી પણ વિશેષ અગત્યનું એ બાબતોને વાગોળવી એ અગત્યનું છે. બાઇબલ વિશે જો કહેવા જઈએ તો ઘણું બધું કહી શકાય, કદાચ એનો ભાર ના આવે. ટૂંકમાં કહીએ તો બાઇબલ એ પવિત્ર આત્માની પ્રેરણાથી લખાયેલું પુસ્તક છે અને તે જૂનામાં જૂનું, જગતનું કદાચ જૂનામાં જૂનું પુસ્તક છે. હવે આ જે પવિત્ર આત્માની પ્રેરણાથી લખાયેલું છે, તેમ જો જોવું હોય તો હું કલમ જે કહું તે કલમ વાંચશો. પહેલી કલમ છે 2 પિત્તર 1:20-21 અને ત્યાર પછી 2 તિમોથી 3:16. હેલો,
2 પિત્તર 1:20-21. પ્રથમ તમારે એ જાણવું કે પવિત્ર લેખમાંનું કોઈ પણ ભવિષ્ય વચન મનુષ્ય પ્રેરિત નથી. કેમ કે ભવિષ્ય વચન માણસની ઈચ્છા પ્રમાણે કદી આવ્યું નથી, પણ પવિત્ર આત્માની પ્રેરણાથી માણસો દેવના વચન બોલ્યા.
2 તિમોથી 3:16
બીજો તિમોથી ત્રીજો અધ્યાય સોળમી કલમ. દરેક શાસ્ત્ર ઈશ્વર પ્રેરિત છે, તે બોધ, નિષેધ, સુધારા અને ન્યાયપણાના શિક્ષણને અર્થે ઉપયોગી છે.
બાઇબલ એ જૂના, બહુ જૂનું પુસ્તક છે અને એમાં જે કોઈ બાબતો જણાવવામાં આવેલી છે તે એવા સમયની વાતો છે કે એ વખતે લખાયું ગમે ત્યારે, પણ એમાં જે બાબતોનું વર્ણન કર્યું છે એ સમય એવો હતો કે તે વખતે મશીનરી હતી નહીં, ઘડિયાળ પણ કદાચ નહીં હોય, અને કૂવામાંથી પાણી કાઢવા માટેના જે અત્યારે સાધનો ઉપલબ્ધ છે એવા સાધનો ઉપલબ્ધ નહીં હોય એવો એ સમય હતો. હું એક દાખલા તરીકે એક કલમ કહું કે નીતિવચનનું પુસ્તક 27મો અધ્યાય અને 22મી કલમમાં એમ કહ્યું છે કે જો તું મૂર્ખને ખંડાતા દાણા સાથે ખાંડણીયામાં ગાલીને સાબેલાથી ખાડે તો પણ તેની મૂર્ખાઈ દૂર થવાની નથી. હું કહેવા માંગુ છું કે આપણે ઇન્ડિયાથી આવેલા છીએ, આપણે ખાંડણીઓ અને સાબેલું જોયું છે અને આપણે કદાચ એને વાપર્યું પણ છે, પણ અહીંયાના જે લોકો છે એ લોકોએ આ વસ્તુ કદાચ સમજવી એમના માટે મુશ્કેલ છે. અત્યારના બાળકો માટે પણ આ બાબત સમજવી મુશ્કેલ છે, કેમ કે એમણે એ બાબત જોઈ નથી. મારો કહેવાનો મતલબ એ છે કે એ જૂનું પુસ્તક છે અને એ સમયે જે પરિસ્થિતિ, વર્તમાન પરિસ્થિતિ એ સમયે જે હતી એ સંબંધીનું બાઇબલમાં લખેલું છે, અને ઘણી બધી બાબતો એવી છે કે જેના વિશે આપણે વિચારવું પડે. સભા શિક્ષકનું પુસ્તક એ સુલેમાન રાજાએ લખ્યું. સુલેમાન રાજા અને માટે એમ કહી શકાય કે તે જ્ઞાની રાજા હતો. મને એમ થાય છે કે એ સુલેમાનને જો માત્ર જ્ઞાની કહે તો ઓછું પડે, એને મહાજ્ઞાની કહેવો પડે. એનું કારણ એ છે કે યહોવાદેવે તેને દિગ્દર્શનમાં બે વાર દર્શન આપેલું અને તેને એમ કહેવામાં આવેલું કે જ્ઞાનની બાબતમાં તારા જેવો કોઈ રાજા થયો નથી અને થશે નહીં. એટલે એક મહાજ્ઞાની હતો અને મહાજ્ઞાની રાજાએ આ બધી વાતો અહીંયા આગળ લખેલી છે. હવે આપણે 12મા અધ્યાયમાં જઈએ તે પહેલા 11મા અધ્યાયની 9મી અને 10મી કલમ, જે નાનો પેરેગ્રાફ છે, તેના તરફ આપ ધ્યાન રાખશો. ત્યાં જુવાન વ્યક્તિ વિશે કહેવામાં આવેલું છે કે જુવાનીના સમયમાં તારું હૃદય આનંદ કરે, તું ખુશ રાખ તારા હૃદયને. પણ ત્યાં એક શરત મૂકવામાં આવી છે કે આખરે એક સમય એવો આવશે કે ત્યારે ઈશ્વરની આગળ, ઈશ્વરના ન્યાયાસન આગળ ઉભા રહીને એનો જવાબ આપવો પડશે, તારો ન્યાય થશે. અને એ જ બાબત 12મા અધ્યાયની 13મી અને 14મી કલમમાં પણ કહેવામાં આવેલી છે. 14મી કલમમાં કહ્યું છે કે દરેક કામનો દેવ ન્યાય કરશે. હવે આ અહીંયા જે ન્યાય કરશે એમ કહેવામાં આવ્યું છે, નવા કરારમાં પણ એ સંબંધી કહેવામાં આવેલું છે. હું ત્રણ કલમ કહું છું, તે કલમ વાંચવામાં આવશે. બીજું કરંથી 5મો અધ્યાય 10મી કલમ, રોમિયોનો પત્ર 14મો અધ્યાય 10, 11, 12 કલમ અને માર્કથી 12 અને 36.
કરંથીઓનો બીજો પત્ર 5મો અધ્યાય અને 10મી કલમ. કેમ કે દરેકે શરીરમાં રહીને જે જે ભલું કે ભૂંડું કર્યું હશે તે પ્રમાણે ફળ પામવાને આપણ સર્વને ખ્રિસ્તન આગળ પ્રગટ થવું પડશે.
રૂમી 14:10-12. પણ તું પોતાના ભાઈને કેમ દોષિત ઠરાવે છે, અથવા તું પોતાના ભાઈને કેમ તુચ્છ ગણે છે? કેમ કે આપણે સર્વને દેવના ન્યાયાસનની આગળ ઊભા રહેવું પડશે. લખેલું છે કે પ્રભુ કહે છે કે મારા જીવના સમ કે દરેક ઘૂંટણ મારી આગળ વાંકો વળશે અને દરેક જીવ દેવની સ્તુતિ કરશે. એ માટે આપણા દરેકને પોતપોતાનો હિસાબ દેવને આપવો પડશે.
માથી 12 અને 36મી કલમ. વળી હું તમને કહું છું કે માણસો જે હરેક નકામી વાત બોલશે તે સંબંધી ન્યાય કાળે તેઓને જવાબ આપવો પડશે.
અહીંયા આગળ ન્યાયની વાત આવી છે. હવે આપણે આજે 9મી અને 10મી કલમ છે એમાં એક જુવાન વ્યક્તિને જોઈએ છે, અને 12મા અધ્યાયમાં જ્યારે આપણે પ્રવેશીએ છીએ ત્યારે 12મા અધ્યાયમાં ઘરડા જે વ્યક્તિ દિવસે દિવસે એના જીવનમાં આગળ વધે છે અને ઉંમરમાં વધારો થાય છે અને ગળપણમાં પ્રવેશ કરે છે, એ દિવસો કેવા હશે, એ વખતે શું શું બનશે, શરીરમાં કેવા પરિવર્તનો આવશે, એ બધી બાબતો વિશે જણાવેલું છે. એટલે આપણે એક જુવાન વ્યક્તિને એક બાજુ રાખવાની છે અને બીજી બાજુ જે વ્યક્તિ વિરુદ્ધ થતી જાય છે તેને ધ્યાનમાં રાખવાની છે અને એ રીતે બારમા અધ્યાયમાં આગળ જવાનું છે. તો સૌથી પહેલા કહેવામાં આવ્યું છે કે તારી યુવાવસ્થાના તારા દિવસોમાં સર્જનાનું સ્મરણ કર અને ત્યાં એમ કહેવામાં આવ્યું છે કે માઠા દિવસો આવ્યા પહેલા. વળી જે વર્ષો વિશે તું એમ કહેશે કે મને કઈ સુખ નથી તે નજીક આવ્યા પહેલા તેનું સ્મરણ કર. તો માઠા દિવસો કયા? માઠા દિવસો માટે જો હું કહું તો મને યોહાનની સુવાર્તા 21મો આ કલમ વાંચો. યોહાનની સુવાર્તા છેલ્લો અધ્યાય છે 21મો અધ્યાય અને 18મી કલમ. પ્રભુ ઈસુ પિતરને જે કહે છે તે ત્યાં લખવામાં આવ્યું છે.
યોહાન 21 અને 18. હું તને ખચિત ખચિત કહું છું કે જ્યારે તું જુવાન હતો ત્યારે પોતાની કમર બાંધીને જ્યાં તું ચાહતો હતો ત્યાં જતો, પણ જ્યારે તું ઘરડો થશે ત્યારે તું તારા હાથ લાંબા કરશે અને બીજો કોઈ તને બાંધીને જ્યાં તું જવા નહીં ચાહતો હોય ત્યાં તને લઈ જશે.
જો કે પિત્તરને જે કહેવામાં આવ્યું છે થોડી વાત જુદી છે, પણ અહીંયા બંને બાબત કહેવામાં આવી છે કે તું જુવાન હતો ત્યારે તું બધું કરી શકતો હતો, પણ જ્યારે તું ઘરડો થઈશ ત્યારે ત્યારે બીજા ઉપર આધાર રાખવો પડશે. અહીંયા માઠા દિવસોની જે વાત કરી છે એ દિવસો છે કે ગડપણના દિવસો છે, અને એ ગડપણના દિવસોમાં શું બનશે તે આગળ કહેવામાં આવ્યું છે. ત્યાં એમ કહેવામાં આવ્યું છે બીજી કલમમાં કે સૂર્ય તથા પ્રકાશ ચંદ્ર તથા તારા અંધકારમાં જતા રહેશે. આપણે વિચારીએ કે ઘણા બધા લોકોના મૃત્યુ થઈ ચુક્યા, પણ સૂર્યનો પ્રકાશ એવો ને એવો છે, ચંદ્રનો પ્રકાશ એવો છે. કહેવાનો મતલબ એ છે કે એ જે વ્યક્તિ ગડપણમાં પ્રવેશે છે એ વ્યક્તિ વિશેની આ વાત કરવામાં આવી છે. જો એક બાજુ એક જુવાન વ્યક્તિ છે અને બીજી બાજુ જે ગરડી વ્યક્તિ છે તેની વાત કરવી છે. હવે જો સૂર્યનો પ્રકાશ જુવાન વ્યક્તિ વિશે વિચારો તો જુવાન વ્યક્તિ સવારે વહેલા 6 વાગે ઉઠી જાય છે. એનું જીવન કેવું છે એ હું કહેવા માંગુ છું. ચા નાસ્તો કરીને એ જોબ પર જાય છે, 4:30 પછી જોબ પરથી ઘેર આવે છે, અને ઘેર આવીને પછી એના જે બીજા કામ હોય છે એ પતાવે છે. હવે દાખલા તરીકે ઘરમાં કોઈ વ્યક્તિની દવા લાવવાની છે, એક કામ છે, દવાની એટલી ઉતાવળ નથી પણ દવા લાવવાની છે, અમેરિકન સ્ટોરમાંથી ગ્રોસરી લાવવાની છે અને ગાડીનું ઓઇલ ચેન્જ કરવાનું છે. આ 3 કામ આ જુવાન પાસે છે. તો એ જુવાન જોબ પરથી ઘેર આવીને ચા નાસ્તો કરી અને સૌથી પહેલું કામ એ ગાડીનું ઓઇલ ચેન્જ કરવાનું કરશે, કેમ કે 6 વાગે 7:15 વર્કશોપ બંધ થઈ જાય, એટલે એ કામને મહત્વ આપીને પહેલું એ કામ કરશે. શોપરાઇટ જેવો સ્ટોર 12 વાગ્યા સુધી ખુલ્લો હોય એટલે ગ્રોસરી લાવવાનું કામ બીજા ક્રમે કરશે, અને દવાની ઉતાવળ નથી એટલે 12-24 કલાક સિરિયસ ફાર્મસી અને રાઇટેડ ફાર્મસી ખુલ્લી હોય એટલે એ ત્રીજા ક્રમે મૂકશે. મારો કહેવાનો મતલબ એ છે કે એના જીવનમાં સૂર્યનો પ્રકાશ અને ચંદ્રનો પ્રકાશ બંને કામ કરી રહ્યા છે. જ્યારે જે વૃદ્ધ વ્યક્તિ છે તેના જીવનમાં જાણે કે એ સૂર્યનો પ્રકાશ એટલે સૂર્ય અને ચંદ્ર અંધકારમાં જતા રહ્યા હોય એવી પરિસ્થિતિ છે. વરસાદ પછી વાદળા પાછા આવશે. વરસાદ એ આનંદની નિશાની છે અને વાદળ એ દુઃખની નિશાની છે. એ સમય એવો હતો કે વરસાદ જો ના પડે તો ખેતી થઈ શકે નહીં. સામાન્ય રીતે અત્યારે પણ જયારે વરસાદ પડશે ત્યારે આપણને આનંદ થાય છે. આ વ્યક્તિ એના ઘરમાં બેઠી હોય તો એ ઘણી વાર આનંદિત બની જાય. અમારું ઘર છે, અમારા દીકરાનું ઘર છે, અમારી દીકરીનું ઘર છે, અમારા દીકરાના બાળકો છે, આ દીકરીના બાળકો છે, બધાને જોઈને એ આનંદ વિભર બની જાય. પણ અમુક પ્રસંગ એવો હોય કે એ દુઃખી બની જાય, અને એ દુઃખી કેમ બને કે એની પાછળ કોઈ ખાસ કારણ ના હોય. જે કુટુંબમાં જે છે એ બધા લોકો બહુ સારા છે, ધાર્મિક કુટુંબ છે, એની બહુ ટેક કેર કરે છે, પણ છતાં એ દુઃખી બને. દુઃખી વાત દુઃખની નિશાની છે. આપણા ભજન સંગ્રહમાં જે ગીત છે, ગીત નંબર 399 અને એના 3જા શ્લોકની પહેલી લીટી છે, જડે દુઃખોના વાદળ જો આખી વાત દિવસે ચઈશું. વાદળ એ દુઃખની નિશાની છે. એ કોઈક વાર એને એના દીકરાએ કહ્યું હોય કે ભાઈ એમ કહું કે મને કાલે હલાની જગ્યાએ તમે લઈ જજો, એ ઓકે અમે તમને લઈ જઈશું, અને રાત્રે શું પડે અને એનો દીકરો કે દીકરાની વાઈફ એમ કે કે આજે સ્નો પડ્યો છે એટલે હવે આજે નહીં જવાય, તો એ વ્યક્તિના સારા માટે કહે છે. પણ એનું જે મન છે એ જાણે કે બાળક જેવું બની જાય છે અને એમ વિચારે કે આ મને ના પાડી અને એ ખાલી ખોટી રીતે દુઃખ અનુભવે, એમાં કશું હોય નહીં. વળી પાછો બીજા દિવસે પેલો સ્નો ખસેડ્યો હોય એટલે પેલા લોકો કે અમે તમને લઈ જઈએ એટલે આનંદિત બની જાય. ટૂંકમાં વરસાદ પછી વાદળા પાછા આવશે એટલે એવા એવા પ્રસંગો બનશે કે જેનાથી એમને એમ થશે કે ગરીબમાં એ દુઃખી બની જશે. એટલે પાછા જે શબ્દ છે એ રીતે છે કે જેમ ગયેલું વાદળ પાછું આવે છે એમ જરૂર વગર ઘણીવાર એ વ્યક્તિ દુઃખી બની જશે. ઘરના કારબારીઓ દૂધશે અને બળવાન માણસો વાકાવળી જશે. ઘરના માણસો, ઘર એ શરીરરૂપી ઘરની વાત કરી છે, ઘરના માણસો દૂધશે એટલે ગીસે ઘરના અવયવોની વાત કરવામાં આવી છે. હાથ પગ આંખ કાન નાક ગળું એ બધાની વાત કરવામાં આવી છે. અને કારબારીઓ દૂધશે અને જેમ બળવાન માણસો વાકાવળી જાય છે એવી રીતની એમની પરિસ્થિતિ થશે. કરનારી સ્ત્રીઓ થોડી હોવાથી તેમનો ટોટો પડશે. એક સમય એવો છે હતો કે આપણે જે અત્યારે બજારમાંથી તૈયાર લોટ લાવીને રોટલી કરીએ છીએ એ એવું હતું નહીં. સવારે વહેલા સ્ત્રીઓ ઉઠી જાય, સૌથી પહેલા એ દિવસના જેટલું દળનું એ તૈયાર કરે અને એનો લોટ થાય અને એ તરત જ વપરાય. સ્ત્રીઓ ઉઠીને દળના દળે એ દળના દળતા જે ઘંટીનો અવાજ આવે એનાથી આખું ગામ જાગી જાય, ગામને ખબર પડે કે હવે સવાર થઈ ગઈ. તો આ જે સ્ત્રીઓ છે એ દળના દળવા વાળી સ્ત્રીઓ બે હોય. બાઇબલમાં પણ એ વસ્તુ બતાવેલી છે. માથીની સુવાર્તાના 24મો અધ્યાય અને 41મો કલમ.
માથી 24 અને ત્યારે 41મી કલમ. બે સ્ત્રીઓ ઘંટીએ દળતી હશે, એક લેવાશે અને બીજી પડતી મુકાશે.
હવે અહીંયા જે બે સ્ત્રીઓની વાત કરી છે એ માણસના જડબામાં દાંત હોય છે એના સંબંધી કહેલું છે. એક્ચ્યુઅલ દાંત નહીં પણ દાળો. બે સ્ત્રીઓ એટલે ઉપરની દાળ અને નીચેની દાળ, એ બે દાળની વચ્ચે આપણે જે કોઈ ખોરાક લઈએ છીએ એ જાણે કે દળાય છે, ચવાય છે એટલે દળાય છે. અને સૌથી વધારે જો શ્રમ પડતો હોય તો દાળને પડે છે. આગળના બે દાંત એ કાપવાનું કામ કરે છે, ત્યાર પછી રાખી એ ચીરવાનું કામ કરે છે અને દાળો એ દળવાનું કામ કરે છે. આ નિર્ણય સ્ત્રીઓ છે કે એનો ટોટો પડશે અને બારીમાંથી બહાર જોનારની દ્રષ્ટિ ઝાંખી થઈ જશે. આજે બારીમાંથી બહાર જોવાની દ્રષ્ટિ ઝાંખી થઈ જશે એમ કહેવામાં આવ્યું છે, એ આંકડા માટે કહેવામાં આવ્યું છે. હવે આ આંખ સંબંધી હું અત્યારે કંઈ કહેવા માંગતો નથી. આપ સર્વ આપના બાઇબલમાં હું જે કલમો કહું એ જોઈ લેશો. આંખો ઝાંખી પડી ગયા છે એ આપણે બધા જાણીએ છીએ, ઉંમર થાય ત્યારે આંખો ઝાંખી પડે. હું કહું એ કલમ જરા જોઈ લેશો અને એ વિશે હું આજે નહીં કહું, કારણ કે જો એ મારે કહેવું મને માફ કરજો, એ હું આજે જો કહેવા જઉં તો મને એના માટે બીજી 20-25 મિનિટ જોઈએ, એટલે એ હું આજે નહીં કહું. આંખો માટે કહું તો ઉત્પત્તિનું પુસ્તક 27મો અધ્યાય પહેલી કલમમાં ઈસાકની આંખો ઝાંખી પડી ગઈ છે. ઉત્પત્તિ 48:10 એમાં ઇસરાયલ એટલે કે યાકૂબની આંખો ઝાંખી પડી ગઈ છે. પહેલું સમુએલ 3 અધ્યાય 2 કલમ અને ત્યાં જે કૌંસમાં લખવામાં આવ્યું છે, પહેલું સમુએલ 3 અધ્યાય 2 કલમ ત્યાં એલીની આંખો ઝાંખી પડી ગઈ છે. અને રાજાઓનું પહેલું પુસ્તક 14મો અધ્યાય 4 કલમ, 1 રાજા 14:4 ત્યાં અહિયા પ્રબોધકની વાત આવે છે, અહિયા પ્રબોધકની આંખો ઝાંખી પડી ગઈ છે. આ વિશે હમણાં હું કંઈ કહેવા માંગતો નથી. આગળ જોઈએ તો રસ્તા મારા બારણા વાંચી દેવામાં આવશે. રસ્તો કયો અને બારણું કયું? આપણે હું અત્યારે બેઠો છું, મારી સામે બીજી કોઈ વ્યક્તિ બેઠી હોય તો હું બોલું કે એ વ્યક્તિ સાંભળે, એ વ્યક્તિ બોલે એ હું સાંભળું, એ જે અવાજનો રસ્તો છે એની વાત કરી છે. અને કાન બારણું એ કાન છે એટલે કે બહેરાશ આવશે અને ત્યારે લખવામાં આવ્યું છે કે દળવાનું અવાજ ધીમો થશે અને માણસ પક્ષીના અવાજથી જાગે ઉઠશે. દળવાનો અવાજ ધીમો થશે એટલે કે પેલી જે સ્ત્રીઓ દળણા દળે છે એ અવાજ ઓછો થઈ જશે. પણ આ એમ કહ્યું છે કે પક્ષીના અવાજથી માણસ જાગે ઉઠશે. તો હું એમ કહેવા માંગુ છું કે દરણા દરવા વેળી સ્ત્રીઓ સવારે વહેલી ઉઠે અને એ દરણા દરે અને ઘંટીનો જે અવાજ આવે એનાથી આખું ગામ જાગી જાય. બધાને ખબર પડે કે હવે સવાર થઈ ગઈ છે, દરણા દરવાના ચાલુ થઈ ગયા. તો દરણા દરવાની સ્ત્રીઓને કોણ ઉઠાડે? દરણા દરવાની સ્ત્રીઓને પક્ષીઓ ઉઠાડે છે. ઘણી બધી બાબતો એવી છે કે જે આપણને ખબર નથી, કદાચ આપણે એની કલ્પના નથી કરતા, પણ ઈશ્વરે પક્ષીઓને માણસને જગાડવાનું કામ સોંપેલું છે. વિચારી જુઓ, એ દિવસે ઘડિયાળ નહોતી તો કેવી રીતે માણસ ઉઠે? પક્ષીઓ સવારે જે પક્ષીઓને જે કલરવું છે, પક્ષીઓ જે ગીતો ગાય છે, બાઇબલમાં એના સંબંધી કહેવામાં આવ્યું છે. ગીત શાસ્ત્ર 104 અને 12 કલમ જોઈ લેજો, ત્યાં લખ્યું છે કે તેઓ ડાળીઓ પરથી સુસ્વર કરે છે અને એની ઉપર તેઓ માળા બાંધે છે. એટલે માણસ જ્યાં જ્યાં વસે છે ત્યાં એ માળા બાંધે છે, ડાળીઓ પરથી સુસ્વર કરે છે અને ત્યાર પછી એ સિંહમાં એમના ખોરાકને માટે જતા રહે છે અને સંધ્યા કાળે એ પક્ષીઓ માળામાં પાછા આવે છે. આ મેં માર્ક કર્યું છે. હવે આ જે પક્ષીઓ અવાજથી માણસ જાગી ઉઠે એનો અર્થ એ થાય કે દરણા દરનારી સ્ત્રીઓ કરતા પણ પહેલું સ્ટેપ એ પક્ષીઓનું છે અને બીજું સ્ટેપ એ દરણા દરવાળી સ્ત્રીઓ છે. દેટ મીન્સ કે જે માણસ વૃદ્ધ છે તેની ઊંઘ ઓછી થઈ જશે, કહેવાનો મતલબ મને એવો લાગે છે. અને આગળ કહેવામાં આવ્યું છે, પક્ષીના અવાજથી જાગી ઉઠશે અને ગણારીઓનું માન ઉતારશે. ગણારીઓ શબ્દ મને બહુ સારો નથી લાગતો, તો કે જૂનું ટ્રાન્સલેશન છે. ગણનાર સ્ત્રીઓનું માન ઉતારશે એ વધારે સારું લાગે, પણ ગણારીઓનું માન ઉતારશે તો ગણારીઓ કોણ આપો? એ ગળા માટે કહેવામાં આવ્યું છે. આપણે જે બોલીએ છીએ, ગાઈએ છીએ, એ જે અવાજ આવે છે સ્વરપેટીમાં, અને એ સ્વરપેટીની અંદર નાની 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 નસો છે અને એ નસોની મારફતે એ અવાજ આવતો હોય છે. એમનું માન ઉતારશે, મતલબ કે જે વ્યક્તિ બૂમો પાડતી હોય, કદાચ બહુ ઊંચા જ અવાજે બોલતી હોય, એ જ્યારે વૃદ્ધ થાય ત્યારે એ રીતે બોલી શકે નહીં. દાખલા તરીકે ઘરમાં દાદા હોય, એ ઘરનું કોઈ બાળક બહાર રમતું હોય, સાંજનો જમવાનો ટાઈમ થયો હોય ને, આપણે એમ કહીએ કે દાદાને કે બાળકને બોલાવેલો, એ બોલાવા જાય પણ એ બૂમ પાડી શકે નહીં. એટલે જેમ પિત્તરને કહ્યું કે તારે બીજાનો આશરો લેવો પડશે, બીજાની મદદ લેવી પડશે, એમ પેલા દાદા કોઈ બીજાને કહે કે ભાઈ પેલા છોકરાને જરા બૂમ મારો ને, અને પછી એ રીતે બીજાને મદદ લેવી પડે. એ ગરા માટે કહ્યું છે. એ કહેવામાં આવ્યું કે હા, તો ઊંચાણથી બીજાને રસ્તે ચાલતા તમને ભય લાગશે. ઊંચાણ એટલે દાખલા તરીકે કોઈ જગ્યાએ ગયા હોય ને બે ત્રણ માળ ચડીને જવાનું હોય, તો કોઈ ઘરડી વ્યક્તિ હોય તો એમ કે હું ગાડી બેસું છું, તમે જઈ આવો. એ સીધી વાત, આપણને સમજાવી વાત થઈ. પણ ઊંચાણ એ ઈશ્વર સૂચવે છે. અહીંયા હું જ્યાં જોબ કરું છું ત્યાં ઘણા અમેરિકન આવે છે ચર્ચમાં, મેં એમની સાથે વાત કરેલી છે અને એવું જાણવા મળ્યું છે કે એ લોકો જયારે સંડે સ્કૂલમાં જતા હતા, સામાન્ય રીતે હું જનરલ વાત કરું છું, ત્યારે દેવળમાં ગયેલા અને પછીથી સંડે સ્કૂલ છોડી અને હાઈસ્કૂલમાં ગયા, પછી મેરેજ થયું ત્યારે દેવળમાં ગયા, અને એમ કહે છે કે હવે અમે દેવળમાં આવીએ છીએ, રેગ્યુલર આવીએ છીએ. એ સમય કેવો છે કે ઈશ્વરની એમને બીક લાગે કે મારું શું થશે, હું સ્વર્ગમાં જઈશ કે કેમ, અને એ ઉચ્ચારથી બીને એ લોકો જાણે કે ઈશ્વરની સ્તુતિ કરવા માટે આવે છે, એવા ઉચ્ચારથી એ લોકો બીશે અને રસ્તે ચાલતા, એટલે બાકીનો જે જીવન પથ છે એની ઉપર ચાલતા એમને ભય લાગશે. અહીંયા આગળ કહેવામાં આવ્યું છે કે બદામના ઝાડને ફૂલ ખીલશે. બદામનું જે ઝાડ છે, મારા ઘરે બદામનું ઝાડ હતું અને મેં એને બહુ ધ્યાનથી જોયું છે. આ કલમ વાંચ્યા પછી બાયનોક્યુલરથી મેં એને જોયું છે એના ફૂલોને, બદામનું ઝાડ. હવે આ જે કલમ છે તે માણસના જીવનનો સંધ્યાકાળ સૂચવે છે. સંધ્યાકાળ એ કયો કાળ? સવાર, બપોર, સાંજ અને રાત. સામાન્ય રીતે આપણે આ રીતે જોઈએ છીએ, પણ સંધ્યાકાળ એ નહીં સાંજ કે નહીં રાત, જે બેની વચ્ચેનો સમય, કોમ્પન્સેટિંગ પીરિયડ જેને કહેવાય, એ સંધ્યાકાળ છે. અને સંધ્યાકાળને માણવો એ એક આનંદનો પ્રસંગ છે, એક લાહવો છે. મારા ઘરે હું બહાર આરામ ચેરમાં બેસીને સમય હોય ત્યારે જોતો હતો, જે પેલા પક્ષીઓ સવારે બહાર જતા રહ્યા હોય એ બધા એમના માળા તરફ પાછો ફરતા હોય છે, અને બીજા ઘણી બધી બાબતો જોવા મળે. પણ બદામના ઝાડને જે ફૂલ હોય છે એનો કલર સફેદ હોય છે. તો મારો પ્રશ્ન એ છે કે સફેદ ફૂલ હોય એવા બીજા ઘણા ઝાડ છે, દાખલા તરીકે લીમડાને મોરાયો હોય તો આખો લીમડો સફેદ દેખાય છે. મારા ઘરે ટગરનું ઝાડ હતું, છોડની પર ઝાડ હતો, અને એની પર જ્યારે સફેદ ફૂલો ખીલ્યા હોય ને ચાંદની રાખ હોય તો દ્રશ્ય જોઈ રહ્યાનું મન થાય એવું સુંદર લાગતું હતું. પણ બદામનું ઝાડ એના માટે હું એમ કહું છું કે એના જે ફૂલ હોય છે તે બરોબર 5 ખૂણાનો તારો હોય એવા એના ફૂલ હોય છે. આ કલમમાં સંધ્યાકાળ છે એમ હું કહું છું, એટલા માટે કહું છું કે સંધ્યાકાળની બહુ ચોક્કસ જો નિશાની હોય તો ઇન્ડિયામાં, અહીંયા આપણે તારા નથી જોઈ શકતા, પણ ઇન્ડિયામાં શુક્રનો તારો સૌથી પહેલો જોવા મળે છે, એ સંધ્યાકાળની બહુ ચોક્કસ નિશાની છે. આ બદામના ઝાડનું જે ફૂલ છે એ તારા સમાન છે, એટલે જીવનનો સંધ્યાકાળ અહીંયા શરૂ થાય છે. બીજી બાબત કહું તો એના જે ફૂલ હોય છે તે એક હેર જેવા હોય, હેર હોય, અને એની ઉપર એક પછી એક પછી 20, 22, 16, 18 એવા ફૂલ હોય, નહીં કે ઝુમખું. મધુમાલતીનું ફૂલ હોય તો એ ઝુમખું કહેવાય, અને હેર પર સીધી લાઈનમાં ફૂલ હોય છે. અને એમાં મેં જોયું છે કે પહેલા જે બે ફૂલ હોય છે એ લિટલ બીટ એકદમ ખ્યાલ ના આવે, મોટા હોય છે, અને પછીના બીજા ફૂલો અને છેલ્લા બે હોય છે એ થોડા નાના હોય છે. આ એક કુટુંબ સૂચવે છે. સૌથી પહેલા બે ફૂલ છે એ દાદા અને દાદી છે, અને તેના પછીના ફૂલો એમના સંતાન, અને એના પછીના ફૂલો એ સંતાનના સંતાન છે. જ્યારે માણસ સંતાન અને સંતાનના સંતાન જુએ ત્યારે એ સાચી વૃદ્ધાવસ્થા છે. સફેદ વાળ તો ગમે તે કારણોસર થઈ શકે છે, પણ મને આજે સમજાવ્યું છે, મેં કહ્યું છે. અને ત્રીજી છેલ્લી બાબત એ છે કે બદામનું પાકું ફળ, સાચું નહીં પણ પાકું ફળ, જે બદામો પાકે ને તેની મેરે નીચે પડી જાય. હું એ બદામો વીરતો હતો, ધોઈને એને ક્લીન કરી અને મૂકી રાખતો હતો અને બાળકોના. એ બદામનો જે પાકતા બદામનું જે ફળ હોય એ માણસના કાંડના જેવા કહેવાય, માણસના માથાના વાળ સફેદ થાય એ વૃદ્ધાવસ્થા નહીં કહેવાય, પણ જો કાંડના વાળ સફેદ થાય તો એ માણસની વૃદ્ધાવસ્થા છે. એટલે આ કલમમાં સંધ્યાકાળ સૂચવે છે. અહીંયા આગળ સંધ્યાકાળ છે, અને પછીથી એમ કહેવામાં આવી શકું છું કે એ છે કે કાનના વાળ જ્યારે માથાના વાળ સફેદ થાય કે કદાચ સાચી વૃદ્ધાવસ્થા ના કહેવાય, પણ આ જે કાનના વાળ સફેદ થાય એ સાચી વૃદ્ધાવસ્થા છે. અને ત્યાર પછી તીડ મોજારૂપ થઈ પડશે. તીડ માટે હું એમ કહેવા માંગુ છું કે જે તીડનું ટોળું આવે અને એ તીડનું ટોળું આખા ખેતરમાં જે પાક હોય નુકસાન કરે, તો આ જે વ્યક્તિ છે એ બહુ સારા કુટુંબમાં છે, એને એક વ્યક્તિને કેટલું ખાવા જોઈએ, એટલે એની તીડ જો બોજારૂપ થાય તો આખા ગામને બોજારૂપ થાય, કઈ એક વ્યક્તિને બોજારૂપ ના થાય. અને એને જે ખાવાનું જોઈએ તે તો કઈ તીડ આવવાથી આખું ગામ ગરીબ ના થઈ જાય, એની વ્યવસ્થા તો થાય. પણ તીડ બોજારૂપ થઈ પડશે એ સમયે આપણે જે મરઘા પાડીએ છીએ ઘેર, એવી રીતે તીડ નામનું પક્ષી હતું જે મરઘાની જગ્યાએ હતું અને એ પાડવામાં આવતું હતું. અત્યારે જેમ આપણે ચિકનનો ઉપયોગ કરીએ છીએ એ સમયે તીડનો ઉપયોગ થતો હતો, તો આ વ્યક્તિ એના માટે જો એને એ આપવામાં આવે તો એને એમ થાય કે હું વૃદ્ધ છું, મારા મોમાં દાંત નથી, મારે ઢીલું પૂછું ખાવાનું ને આ મારે શું કામનું છે, એટલે એ રીતે એને તીડ બોજારૂપ થઈ પડશે એવું મારું માનવું છે. રૂચિ નાશ પામશે, બધી જ પ્રકારની રૂચિ નાશ પામશે. એક કાકાની સાથે હું વાત કરી રહ્યો અને એ કાકાએ મને એમ કહ્યું કે લીંબુ, એક લીંબુ હોય ને એને હું કાપી અને ઉભો ઉભો ચૂસી જતો તાકો લીંબુ, અને અત્યારે હું લીંબુ જોઉં છું ને તો મને કઈ એને ખાવાનું મન જ થતું, એટલે એ રૂચિ નાશ પામે. અને ત્યાં કઈ એમ લખવાનું છે કેમ કે માણસ પોતાના દીર્ઘકાળી ઘેર જાય છે. હવે મેં બદામનું ઝાડ એને મેં સંધ્યાકાળ કર્યો અને દીર્ઘકાળી ઘર એ લગભગ મૃત્યુની સાવ નજીક, એ દીર્ઘકાળી ઘેર જાય છે. ત્યાં આગળ લખવામાં આવે છે કે વિલાપ કરનારાઓ મોહલ્લામાં ફરે છે. વિલાપ કરનારો કોણ અને મોલ્લો કયો? મોલ્લો એ માણસના શરીરની નસો છે અને વિલાપ કરનારાઓ એ રક્તકણ અને શ્વેતકણ છે. તંદુરસ્ત માણસનો બ્લડ લેવામાં આવે અને એક ડ્રોપ મૂકીને જો એને માઇક્રોસ્કોપમાં જોવામાં આવે તો એ જે રક્ત અને શ્વેતકણ છે તે ત્વરિત ગતિએ હાલતા જોવા મળે છે. પણ જ્યારે માણસનું મૃત્યુ થવાનું હોય છે, એ સાવ મૃત્યુને નજીક જાય છે, ત્યારે આ જે રક્ત અને શ્વેતકણ છે એ સુષુપ્ત અવસ્થામાં આવી જાય છે અને એવી સુષુપ્ત અવસ્થામાં આવે છે કે ત્યાં એના માટે શબ્દ લખવામાં આવે છે કે ફરળ છે, જે પહેલા જેના માટે એમ કહેવાય કે દોડધામ કરતા હતા, દોડાદોડી કરતા હતા, એ અત્યારે નહીં જેવા ફરે છે. એ દિવસે રૂપેરી દોરી તૂટી જશે અને સોનેરી પેલો વધી જશે. રૂપેરી દોરી એ આપણા શરીરમાં જે સ્પાઇનલ કોડ છે તેના માટે કહ્યું છે. સ્પાઇનલ કોડમાં ઇન્જેક્શન આપીને ડોક્ટરો દર્દીને બેભાન કરી અને ઓપરેશન કરતા હતા, પહેલા એવું બનતું હતું કે જે સ્પાઇનલ કોડનું કામ જોવા જઈએ તો જેને રિફ્લેક્સ એક્શન કહેવાય, પ્રતિક્ષિપ્ત ક્રિયા ગુજરાતીમાં. દાખલા તરીકે આપણે આપણા કોઈ જગ્યાએ શરીરના કોઈ ભાગ પર મચ્છર બાટવું હોય, રાત્રે આપણે ઊંઘી ગયા હોય અને આપણો હાથ ત્યાં જતો રહે પેલું મચ્છર ઉડી જાય, એ જે ઓર્ડર થાય છે એ મગજ નથી આપતું પણ એ સ્પાઇનલ કોડ આપે છે. તો આ જે સ્પાઇનલ કોડ છે રૂપેરી દોરી, એ સ્પાઇનલ કોડ છે અને એ તૂટી ગયા બરોબર થઈ જશે અને સોનેરી પ્યાલો ભાંગી જશે. સોનેરી પ્યાલો તણા એનો અર્થ કરે છે હૃદય, કારણ કે હૃદયથી માણસ જીવે છે. પણ હું એમ કહું છું કે સોનેરી પ્યાલો કે માણસનું માથું છે મારી દ્રષ્ટિએ. ગીતોનું ગીત 5મો અધ્યાય 11મી કલમમાં કહેવામાં આવ્યું છે કે તેનું માથું ઉત્તમ પ્રકારના સોના જેવું છે. પ્રભુ ઈસુને જ્યારે બધો સંપર્ક જવામાં આવે ત્યારે કાંટાનો મુગટ હતો, જયારે તે પાછા આવશે ત્યારે કાંટાનો મુગટ નહીં હોય, તે વખતે બીજો મુગટ હશે. ગુજરાતીમાં કહેવામાં આવે છે કે દરેક મસ્તક એવું હોતું નથી કે જે તાજને લાયક હોય, તાજ માથા પર મૂકવામાં આવે છે. એટલે સોનેરી પ્યાલો એ માથું છે એમ હું માનું છું અને ગાઢવર જરા આગળ ફૂટી જશે અને ચાકરો ટાંકી આગળ ભાગી જશે. ગાગર વિશે આપણે જાણીએ છીએ, સમુદ્ર સ્ત્રી પાણી ભરવા આવી ત્યારે એની પાસે ગાગર નથી. પ્રભુ ઈસુએ પૂછ્યું કે અમે પાસ્તા ખાય એના માટે ઉપાય તૈયારી કરીએ, તો કહ્યું કે ગાગર લઈને જતો એક પુરુષ તમને મળશે અને તેની પાછળ તમે જજો. ગાગર એ પાણી લાવવા માટેનું સાધન છે. ઝરામાંથી એ વખતે પાણી ભરવામાં આવતું હતું. ઝરો એ પૃથ્વીની ઉપમા છે. ગાગર ફૂટી ગઈ એટલે માણસનું મૃત્યુ થયું. પૃથ્વી ઉપર ગમે તેટલા વાના હોય પણ જો ગાગર જ ફૂટી ગયું હોય તો એ પૃથ્વી પરના વાનાને માણી શકે નહીં. અને ત્યાં આગળ બીજી બાબત એમ કહેવામાં આવ્યું કે ચાકરો ટાંકી આગળ ભાગી જશે. ચાકરો એટલે ખબર નહીં અત્યારે કોને ખબર હોય, અહીંના લોકોને તો ના ખબર હોય, પણ જે કુંભાર જ્યારે માટીમાંથી વાસણ બનાવે છે એ માટીમાંથી બનાવતો હોય છે અને એ જેના ઉપર બનાવે છે ચાકરો કહેવાય. એના અંદર સ્ટોક હોય, સાયકલનું વ્હીલ હોય તો એમાં સ્ટોક હોય છે, આપણે જાણીએ છીએ. આગળ વ્હીલમાં 32 સ્પોક આવે, પાછલા વ્હીલમાં 40 સ્પોક આવે. આ સ્પોક જો તૂટી જાય તો વ્હીલનો કોઈ અર્થ રહે નહીં. કેવી રીતે આ જે માણસનું મૃત્યુ થાય છે એ જ્યારે કુંભાર કામ કરતો હોય છે ત્યારે પાણીનું વાસણ હોય છે એમાં એ ટાંકી સમાન છે અને પેલો ચાકરો જે છે એ ટાંકી આગળ ભાગી જશે એમ કહેવામાં આવે છે. અને અગાઉ જે વિધુળ હતી તે વિધુળ પાછી થઈ જશે અને જે આત્મા દેવ આપ્યો તે દેવની પાસે પાછો જશે. સભા શિક્ષક જે સમજણો હતો 9મી કલમમાં કહ્યું છે, 10મી કલમમાં કહ્યું છે, દિલપસંદ વચનો અને પ્રમાણિક લખાણો સત્યના વચનો શોધી કાઢવાની યત્ન કરતો હતો. એના માટે 1 રાજા 4:32-34 કલમ વાંચવામાં આવશે. 1 રાજા 4:32-34.
તેને 3000 સૂત્રો કહ્યા અને તેના ગીત 1005 હતા. વળી તેણે વનસ્પતિ વિશે વિવેચન કર્યું એટલે લબાનોન પરના એરેટ વૃક્ષથી માંડીને તે પીતમાંથી ઉગી નીકળનાર જુફા સુધીની વનસ્પતિ વિશે તેણે વિવેચન કર્યું. વળી તેણે પશુઓ, પક્ષીઓ, પેટે ચાલનાર પ્રાણીઓ તથા માછલીઓ વિશે પણ વિવેચન કર્યું. જે સર્વ લોકોએ તથા પૃથ્વી પરના જે સર્વ રાજાઓએ સુલેમાનના જ્ઞાન વિશે સાંભળ્યું હતું તેઓમાંના ઘણા તેના જ્ઞાનની વાતો સાંભળવા આવતા.
તો આ સુલેમાન રાજાએ જે લખાણ કર્યું છે એ સંબંધની વાત કરે, દસમી કલમમાં કહ્યું છે પ્રમાણે બે કલમ બતાવી છે, અને આગળ જતા બારમી કલમમાં કહેવામાં આવ્યું છે કે ઘણી વાર આપણે જોઈએ છીએ કે કોઈક વ્યક્તિ બહુ જ ભણેલી ગણેલી હોય પણ સામાન્ય સામાન્ય રીતે જે સામાન્ય જ્ઞાન હોવું જોઈએ એનો આપણને એમાં અભાવ જોવા મળતો હોય છે. હવે હું છેલ્લી કલમ કહું છું કે તેરમી કલમમાં જે કહેવામાં આવ્યું છે આજ્ઞાઓ પાડે દરેક મનુષ્યની ફરજે છે. પુનર્નિયમનું પુસ્તક છઠ્ઠો અધ્યાય અને બીજી કલમ, પુનર્નિયમ 6:2 કોઈ વાંચશો?
એ સારું કે તું તથા તારો દીકરો તથા તારા દીકરાનો દીકરો તારા આખા આયુષ્યભર યહોવા તારા દેવનો ડર રાખીને તેના સર્વ વિધિઓ તથા આજ્ઞાઓ જે હું તમને ફરમાવું છું તે પાળો અને તારી આવરદા લાંબી થાય.
હા, કે મને સભા શિક્ષણના પુસ્તકમાં મને જે સમજાયું તે મેં આપ સર્વે સમક્ષ શેર કર્યું છે. મારી આમાં કોઈ ભૂલ થતી હોય, મારો કોઈ મારી કોઈ ગેરસમજ હોય તો હું ફરીથી એ બાબતની માફી માંગુ છું. મને માફ કરશો, મને જે યોગ્ય લાગ્યું તે મેં આજે શેર કરી છે. થેન્ક યુ વેરી મચ.
ઓલિવરભાઈ, પ્રભુના જીવંત વચનોના પ્રકાશની અજાયબ જેવી સમજણ બક્ષવા માટે અમે ઈશ્વર પિતાનો ખૂબ જ આભાર માનીએ છીએ અને આપનો પણ અમે ખૂબ જ આભાર માનીએ છીએ. થેન્ક યુ સો મચ ઓલિવરભાઈ.